આપ છો SBS ગુજરાતી સાથે. વિવિધ વિષય પર રસપ્રદ માહિતી મેળવો sbs.com.au/gujarati પર.
આજે SBS ગુજરાતી પર આપણી સાથે જોડાઈ રહ્યા છે જેરસિસ વાડિયા, જેમની ક્રિકેટ સફર ખરેખર પ્રેરણાદાયી રહી છે. ભારતના ગુજરાત રાજ્યમાં જન્મેલા જેરસિસ આજે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ઇલેવન ટીમમાં સ્થાન મેળવી બાંગ્લાદેશ સામે રમવા માટે પસંદ થયા છે. એડિલેડ સ્ટ્રાઇકર્સ તરફથી બિગ બેશ લીગમાં પ્રભાવશાળી પ્રદર્શન બાદ તેમને આ મહત્વની તક મળી છે. આજે જેરસિસ સાથે તેમની આ સફર, સંઘર્ષ અને ભવિષ્યના લક્ષ્યો વિશે વાત કરીએ. જેરસિસ, વેલકમ ટુ SBS ગુજરાતી.
થેન્ક યુ ફોર હેવિંગ મી.
જેરસિસ, સૌ પ્રથમ તો ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ઇલેવન ટીમમાં બાંગ્લાદેશ સામે જે મેચ રમાવાની છે એમાં તમારી સિલેક્શન થયું છે બદલ ખૂબ ખૂબ અભિનંદન. અને આ ઓપોર્ચ્યુનિટી તમારા માટે કેટલી ખાસ છે, કેટલી મહત્વની છે, કારણ કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના પાથવે કાર્યક્રમમાં સિલેક્શન તમારું થયું છે, તો કેટલું ઇમ્પોર્ટન્ટ ધરાવે છે તમારા માટે?
ખાસું ઇમ્પોર્ટન્ટ છે મારા માટે. મને ઓલવેઝ ડ્રીમ હતું કે હું જયારે હું ઓસ્ટ્રેલિયા આવ્યો હતો ત્યારે મને ઓલવેઝ એક ડ્રીમ હતું, અને ઓબ્વિયસલી હોય નેચરલી કે તમારે ઓસ્ટ્રેલિયા નેશનલ ટીમમાં કઈ બી રીતે રમવું છે. અને એ ડ્રીમ ઓબ્વિયસલી હજુ પૂરું નથી થયું, હજુ આ તો એક સ્ટેપિંગ સ્ટોન છે ડ્રીમ માટે, પણ એક રીતે એક સારું કોન્ફિડન્સ છે કે મને જે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા છે અને જેના સિલેક્ટર્સ છે એ લોકોએ મને બેક કર્યું અને મને આમાં સિલેક્ટ કર્યો છે. એ રીતે બહુ કોન્ફિડન્સ આવે છે અને બહુ સારું ફીલ થાય છે, કેમ કે મને બિલીફ આવે છે કે હું કઈ બી રીતે અગર સૌ સારું કરતો રહું તો મને ચાન્સ ઓસ્ટ્રેલિયા અને ઓસ્ટ્રેલિયાની મેઇન ટીમમાં બી મળી શકે, તો બહુ સારું ફીલ છે અને બહુ સારું લાગી રહ્યું છે.
જેરસિસ ભારતમાં નાના પાયે ક્રિકેટ રમવાથી લઈને નાના લેવલથી ક્રિકેટ રમ્યા તમે, અને ત્યાંથી લઈને એડિલેડની પ્રીમિયર ક્રિકેટ સિસ્ટમમાં આગળ વધ્યા, અને પછી બિગ બેશ લીગ જે ઓસ્ટ્રેલિયામાં રમાય છે એમાં એડિલેડ સ્ટ્રાઇકર્સ માટે પણ તમે રમ્યા લાસ્ટ ઇયર, અને હવે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ઇલેવનમાં પણ તમારી પસંદગી થઈ છે. તો સમગ્ર જર્ની તમારા માટે કેવી રહી? પાછા વળીને જોઈએ તો તમને શું લાગે છે કે તમારા કેરિયરમાં સૌથી મોટા ટર્નિંગ પોઈન્ટ કયા રહ્યા?
જોવા જઈએ તો આ બહુ મારા માટે એક સ્પેશિયલ મોમેન્ટ કહેવાય. જે રીતના મારી જર્ની રહી છે ઇન્ડિયામાં રમીને, હજુ બી મને મારા મગજમાં ફ્લેશબેક આવે છે કે હું ઇન્ડિયામાં નેટ્સ રમતો હતો ત્યારે, અગર જો મને કોઈએ કીધું હોત કે હું આવી રીતે બિગ બેશ રમતો હોઈશ અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા માટે રમતો હોઈશ તો હું કોઈને બી કહી દઈશ કે તું મજાક કરી રહ્યો છે અને સિરિયસ નથી, આવું કોઈ થઈ ના શકે આવું. પણ ના, મારા મગજમાં બસ એક જ વસ્તુ છે કે જયારે હું અહીંયા આવ્યો હતો ત્યારે મારા પોતાના સેલ્ફ પર બહુ એક્સપેક્ટેશન લઈને આવ્યો હતો કે શું કરવાનું છે શું નહીં. લોકોમાં બિલીફ નતું પણ મારામાં બહુ હતું બિલીફ કે હું કઈ બી રીતે રમીશ. અને ઓબ્વિયસલી ઇટ્સ નોટ, એટલું ઇઝી નતું બધા માટે એક્સેપ્ટ કરવાનું કે યાર અહીંયા આવ્યો છે અને આવી રીતે બસ ક્રિકેટ રમવા આવી ગયો. અને આવું એક નેચરલ હ્યુમન બિંગ ની ફિલિંગ કોઈ અગર કોઈને કહીએ કે આ ગયો છે ક્રિકેટ રમવા ઓસ્ટ્રેલિયા, તો આમ કોઈ બી આમ વિચારે ના કે હા થઈ જશે અને સારું બધું, બહુ સારું ડિસિઝન છે, એવું ના થાય. તો એટલે ટફ તો હતું ડિસિઝન. પણ હું જે રીતે અગર જો હું મારી જર્ની ને આમ સમરાઈઝ કરું તો હું ખાલી પર્સનલી કહી શકું કે મારામાં સેલ્ફ બિલીફ બહુ હતું, અને જે રીતના મારી પર્સનલ બિલીફ હતી ને એ જ મને આગળ લઈ ગઈ કન્ટિન્યુઅસલી લાસ્ટ જે 3 વર્ષમાં. બહુ ઓકેઝન આવ્યા હતા જેમાં મને થયું હતું કે બસ યાર કેટલું કરીશ, કેમ કે બસમાં ટ્રાવેલ કરવાનું અહીંયા, અને એડિલેડની બસ સિસ્ટમ બહુ જ વીક છે અને અહીંયા કીટ લઈને ટ્રાવેલ કરવાનું, 2-2 કલાક ટ્રાવેલ કરતો હતો ગ્રાઉન્ડ પર જતા, અને આમ ફીલ થતું હતું કે યાર એકલો આવ્યો છું અહીંયા કઈ રીતે કરીશ. સ્ટડી વિઝા પર હું સ્ટડી નતો કરતો એટલે મને ખબર હતી કે મારી પાસે 2 વર્ષનો ટાઈમ છે, અગર જો હું સ્ટડી ને ગીવ અપ કરું છું અને જો ક્રિકેટમાં કઈ નહીં થયું તો મારે પાછું ઘરે જવું પડશે, અને એવું મને જોઈતું નતું. તો હતા ક્વેશ્ચન, હતા ટફ, પણ એક વસ્તુ હતી કે જયારે બી હું ગ્રાઉન્ડ પર જતો હતો ત્યારે મને ઓલવેઝ એક ચીજ હતી, મને બહુ હેપીનેસ મળતી હતી અને એ હેપીનેસ જ મને આગળ વધતી રહી ગઈ, અને પ્રેક્ટિસ કરવાથી અને એનાથી થોડુંક ડિસ્ટ્રેક્ટ થઈ જતું હતું મારું મગજ કે ચલો વાંધો નહીં, પ્રેક્ટિસ કરતો રહીશ, સારું કરતો રહીશ તો એક લાઇટ તો મળશે મને. તો ધીરે ધીરે એક લાઇટ મળી મને, એની ઓપોર્ચ્યુનિટી જ્યારે બી મળી ત્યારે મને મેં ગ્રેપ કરી, અને અત્યારે જેટલી જેટલી નાની નાની મને ઓપોર્ચ્યુનિટી મળતી ગઈ એવું ગ્રેપ કરતો ગયો. અને લકીલી કોઈ કોઈ મને જોયો, અને જે પર્સને મને જોયો એ સ્ટ્રાઇકર્સ નો હેડકોચ હતો ટીમ પેન, તો એને હું ગમી ગયો, અને પછી મને હજુ વધારે ઓપોર્ચ્યુનિટીઝ આપી, અને એ વધારે ઓપોર્ચ્યુનિટીઝથી મળવાથી મેં મારા પરફોર્મન્સીસ બતાડ્યા, અને એનાથી મને સ્ટ્રાઇકર્સમાં ઓપોર્ચ્યુનિટી મળી. બસ
એટલે ખરા સમયે ખરી જગ્યાએ તમે હતા, અને એક વ્યક્તિનું તમારી ઉપર ત્યાં ધ્યાન પડ્યું એ પણ એક નસીબની વાત કહેવાય કે તમે મહેનત તો કરો છો પણ સાથે નસીબે પણ તમને સાથ આપ્યો. જો તમે સારું પરફોર્મન્સ કરતા હોય પણ કોઈનું ધ્યાન ના પડે તો પણ આપણી મહેનત કરીએ છીએ પણ એનું કોઈ ફળ આપણને મળ્યું નહીં.
સાચી વાત, બહુ સાચી વાત. આઈ થિંક હું એક વસ્તુ મને ઓલવેઝ એ છે કે અમુક વસ્તુ છે ને આપણા કંટ્રોલમાં નથી હોતી, અને એ વસ્તુ આ જે તમે કીધી એ જ એક નસીબ જોઈએ અમુક વસ્તુઓમાં, હું માનું 100%. અને એ નસીબ પર આપણે ખડું બી ઉતરવું પડે. આઈ થિંક હું 100% નસીબ પર બહુ જ માનું છું, અને હું ગ્રેટફુલ છું કે મને એવા ઓપોર્ચ્યુનિટીઝ મળ્યા જે કોઈને કદાચ ના બી મળે, પણ એ ઓપોર્ચ્યુનિટીઝ ને લેવા બી પડે. અને હું રેડી હતો એ ઓપોર્ચ્યુનિટીઝ માટે, અને મારા અને જેટલું બી હું બેસ્ટ કરી શક્યું એમાં મેં બેસ્ટ કર્યું હતું. તો ડેફિનેટલી રાઈટ ટાઈમ પર રાઈટ પરફોર્મન્સ ઇમ્પોર્ટન્ટ હોય છે આ ફિલ્ડમાં, અને લકીલી મારા માટે એ રાઈટ પરફોર્મન્સ રાઈટ ટાઈમ પર થયા હતા. જ્યારે હું અગર એક્ઝામ્પલ આપું તો જ્યારે ટીમ પેન આવ્યો હતો ત્યારે જ મારું પરફોર્મ થયું હતું, જે મેચમાં એ જોવા આવ્યો હતો ત્યારે જ થયું હતું. એ બે દિવસ પહેલા હું તેજ ગયો હતો ત્યારે એ નહોતો. તો એટલે અમુક વસ્તુ છે જેમાં તમારા તમારા નસીબ જોઈએ, અને આ ફિલ્ડ જ એવી છે માનું કે આમાં થોડુંક તમારે જોઈએ. અને જેટલા બી ટોપ પ્લેયર્સ છે એ લોકોને આઈ એમ શ્યોર એ લોકોએ બી ફીલ કર્યું જ હશે કે હું થોડુંક એક્સ્ટ્રા નસીબદાર હતો અને એના લીધે હું હમણાં આ સ્ટેજ પર છું. અને બધા આઈ ડોન્ટ થિંક એવું કોઈ ના પાડી શકે કે નસીબ નતું. અને ડેફિનેટલી હું જેમ તમે કીધું કે એ જોઈએ, અને ફોર મી હું પર્સનલી માનું છું કે ઓબ્વિયસલી તમારી મહેનત તમે કરતા રહો, તમે જેટલું કરી શકો એટલું કરો, પણ તમે થોડુંક સપોર્ટ અગર જો તમારા નસીબમાં મળી જાય અને તમે એના પર ખરા ઉતરી જાઓ તો તમે સ્કાય ઇઝ ધ લિમિટ.
બિલકુલ. જરાશેષ, બીબીએલમાં તમારી ઇનિંગ્સ દરમિયાન તમે એક જ ઓવરમાં 3 સિક્સર ફટકારીને બધાનું ધ્યાન ખેંચ્યું, તો શું એ ઇનિંગ વખતે તમારા દિમાગમાં શું ચાલતું હતું, અને એ 3 સિક્સર અને એક 4 તમે જે ફટકારી તેનાથી તમારો કોન્ફિડન્સ કેટલો વધ્યો કે આટલા મોટા લેવલ પર પણ તમે પરફોર્મન્સ આપી શકો છો એમ?
ખાસો કોન્ફિડન્સ માટે તો એક બહુ ઇમ્પોર્ટન્ટ હતી એક એ ઇનિંગ્સ. તમે અગર આમ જોવા જાઓ તો જે આજે ઇનિંગ્સ હતી બિગ બેશમાં કોઈ હજુ એર નથી કરી. આઈ એમ ધ ફર્સ્ટ પર્સન ટુ હિટ માય ફર્સ્ટ બોલ ફોર અ 6, સેકન્ડ બોલ ફોર અ 6, થર્ડ બોલ ફોર અ 6 એન્ડ ફોર્થ બોલ ફોર અ 4. તો એ જ રેકોર્ડ જોવાથી મને બહુ જ કોન્ફિડન્સ આવે છે. એ મને બે દિવસ પછી ખબર પડી કે હું પહેલો પ્લેયર છું આખા બિગ બેશ હિસ્ટ્રીમાં જેના સૌથી વધારે રન્સ છે પહેલા 4 બોલમાં, કોઈના એટલા રન નથી. તો એ એક એક છે, એ સારું કોન્ફિડન્સ આપે છે કે ના, હું અગર હજુ મહેનત કરું ને થોડુંક મેન્ટલી ટેક્ટિકલી અવેર રહું કે મારે શું કરવાનું છે તો હું ડેફિનેટલી હજુ પરફોર્મ કરી શકું સારું અને મેચ જીતાડી શકું મારા ટીમ માટે. અને વાત કરવા જઈએ કે મગજમાં શું ચાલતું હતું, તો મારા ઓનેસ્ટલી બીકોઝ મારી એક બીજી જ ગેમ હતી, હું એટલું તો એવું તો વિચારી નહીં શકું ને કે હું પહેલા 3 બોલમાં લાઈક 6 મારવાની ટ્રાય કરીશ, કેમકે મને બી મારી જગ્યા અગર જો આમ જોવા જઈએ તો મારે બી મન હતું કે થોડુંક હું રમું અને રન કરી દઉં, કે મારે હું મારી એક પરફોર્મન્સ આપી દઉં કે હું ના રમી શકું છું એવું બતાવીને. તો એવું નહોતું કે મારે પહેલા 3 બોલમાં 3 છક્કા મારવા હતા. મેં બસ બોલ જોયું અને બેક કર્યું મારા સેલ્સને અને મિડલ કર્યો બોલ, અને જે પેલો છક્કો જતો રહ્યો એના પછી મને કોન્ફિડન્સ આવ્યો કે હેંગ ઓન, હવે એ મારું ટેક્ટિકલી સારું ડિસિઝન હતું કે હું બાઉન્ડ્રીને જોઈને બોલરની સ્ટ્રેન્થ જોઈને હું જે 2-3 શોટ્સ હજુ રમ્યા અને બાઉન્ડ્રી રોપને ક્લિયર કર્યા. બટ ઓનેસ્ટલી કહું તો મેં વિચાર્યું નતું કે 3 બોલમાં 3 સિક્સીસ મારીશ, પણ એક વસ્તુ હતી, અમારા હેડ કોચે કીધી હતી કે એક્સપ્રેસ કરો તમારા સેલ્ફને, અને અમારે રમવાનું છે એવી રીતે કે અમે ફિયરલેસ બેટિંગ કરીએ, અને એવી એજ માઇન્ડસેટ અને ઇન્ટેન્સિટીથી હું ગયો હતો અંદર. પણ જે થયું એ વોઝ ઓલ અબાઉટ ક્લિયર માઇન્ડસેટ અને પોઝિટિવ માઇન્ડસેટથી રમવાનું હતું, અને જે થયું એ થઈ ગયું. હા
બરાબર. જરાસીસ, ઘણા ભારતીય ઓરિજિન એટલે ઇન્ડિયન ઓરિજિન યંગ ક્રિકેટર ઓસ્ટ્રેલિયામાં ક્રિકેટમાં કેરિયર બનાવવાનું સપનું જોતા હોય છે, તો તમારા અનુભવના આધારે ઓસ્ટ્રેલિયાની સિચ્યુએશનમાં, એની પરિસ્થિતિમાં પોતાને ઢાળવા માટે, અહીંયાના ક્રિકેટ એન્વાયરમેન્ટમાં આગળ વધવા માટે તમે અમને શું સલાહ આપશો?
મારી આઈ થિંક બહુ ડિફરન્ટ છે આપણે ઇન્ડિયન કલ્ચર અને અહીંયા કલ્ચર, અગર આમ જોવા જઈએ તો બહુ ડિફરન્ટ છે. અને તમારે જો અહીંયા ફિટ ઇન થવું હોય, અને મેઇન ફિટ ઇન કરતા બી ચલો હું તમને કહું, પરફોર્મ કરવું હોય એઝ અ યંગર પ્લેયર, ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઇઝ ટુ અમારા માઇન્ડસેટને ચેન્જ કરવું પડશે. આપણું ઇન્ડિયન માઇન્ડસેટ, અને મારું પણ એવું જ હતું, મારું ફર્સ્ટ યર જ્યારે હું અહીંયા આવ્યો તો મારું પણ એવું જ હતું કે પરફોર્મ પરફોર્મ, હર મેચમાં 50 ઉપર મારવા જ પડે, હર મેચમાં કરવું જ પડે. પણ અહીંયા એટલું એ ઇમ્પોર્ટન્ટ નથી. અગર તમે 30 રન બી મારો પણ ટીમ માટે મારશો ને, તો તમને એ લોકો જોશે કે ના ના આ છોકરો છે ને ટીમ માટે રમે છે. તો મેં મારું શિફ્ટ કર્યું એ ફર્સ્ટ યર પછી સેકન્ડ યર, આઈ જસ્ટ મેં બસ ફોકસ કર્યું કે અગર ચાલ હું આ નંબર પર બેટિંગ કરું છું અને હમણાં અંદર છું, તો હું કઈ રીતે મારા ટીમને હેલ્પ કરી શકું, કઈ રીતે હું ટીમને સારી પોઝિશનમાં લાવી શકું. ભલે હું 20 રન મારું, પણ એ 20 રન મારા ટીમને હેલ્પ થશે તો હું 20 રન મારીશ. એટલે એ મારું એ માઇન્ડસેટ ચેન્જ થયું. ઇન્ડિયામાં મારું માઇન્ડસેટ કમ્પ્લીટલી ડિફરન્ટ હતું, અને હું બસ એક જ ચીજ કહું, આપણે કેમ કે આપણે પોતાને બહુ પ્રેશર, આપણું કલ્ચર એવું છે કે આપણને સારું બહુ કરવું હોય છે, અને આપણને હર ચીજમાં સારું કરવું હોય છે. થોડુંક ઇઝ આઉટ થઈ જાય તો આઈ થિંક અહીંયાના કલ્ચરમાં બેટર છે, કેમ કે અહીંયાના જે કલ્ચર છે, અહીંયાના જે પ્લેયર્સ છે, એ લોકો એટલું નથી વિચારતા કે મારે બધું જ સારું કરવું. અહીંયાનું વિચાર છે કે હા થાય તો થાય, નહીં થાય તો નહીં થાય, શું થશે વધારેમાં વધારે, શું થશે નહીં રમાશે આઉટ થઈ જશું ને, તો એનાથી આઈ થિંક પરફોર્મ હજુ સારું થાય, કેમ કે તમે એટલું એક્સપેક્ટેશન જ નહીં રાખતા. પણ પર્સનલી આપણે એટલું બી ચેન્જ નથી થયું, એટલે મેં એટલો બી ચેન્જ નતો થયો, મને તો સારું કરવું હતું, પણ હું એટલું બી પ્રેશર નતો રાખતો કે સારું કરવું જ છે. એટલે હું બંનેનું બેલેન્સ રાખતો હતો, અને અમુક વસ્તુ જે આપણા કલ્ચરમાં છે એ બહુ સારી બી છે, અને જે અહીંયાના કલ્ચરમાં છે એ બી સારી છે, પણ એનું મિક્સચર જોઈએ. બહુ એક સાઈડ થઈ જશે ને તો એ આપણા માટે સારું નથી, સ્પેશિયલી ટોકિંગ અબાઉટ આપણા ઇન્ડિયન ઓરિજિન છોકરાઓ છે, જે લોકોને અહીંયા આવવું છે, જે લોકોએ મારી એજમાં આવવું છે સ્પેશિયલી, એ લોકોએ થોડુંક અહીંયાનું એ મિક્સ કરીને, અને હું પર્સનલી માનું કે પોતા પરથી પ્રેશર થોડુંક છોડીને રમે તો વધારે સારું.
રાઈટ. અને ખાસ કરીને જે એજમાં તમે આવ્યા, એજમાં એમના માટે પણ ડુ ઓર ડાઈ સિચ્યુએશન જ હોય છે, કે જો 2 વર્ષ છે, 2 વર્ષમાં જો કંઈ ના થયું તો પાછું ઇન્ડિયા જવું પડશે, અને ત્યાં ફરીથી સેટ થવું એ થોડું અઘરું કહેવાય, કારણ કે પાછું ત્યાં જઈને પરફોર્મન્સ આપવું ઇન્ડિયામાં, જે ઓલરેડી કોમ્પિટિશન ઘણી વધારે હોય છે, ફરીથી સિલેક્ટ થવું અલગ અલગ ટીમમાં.
જો અગર હું પર્સનલી હોઉં તો હું એડવાઇસ આપું કે મારા જેવું તો ના કરે તો સારું છે. કેમ કે જેમ તમને મેં 2 મિનિટ પહેલા કીધું કે નસીબ બહુ ઇમ્પોર્ટન્ટ રોલ છે, જે મેં કર્યું એ આઈ પર્સનલી ફીલ કે મારે હજુ 2 વર્ષ પહેલા કરી દીધું હોત તો અત્યારે હજુ કઈક ડિફરન્ટ સિચ્યુએશન હતું. પણ હવે જે છે એ છે, પણ આઈ વુડ સે કે જે એજ પર હું આવ્યો હતો 2021, ઇટ્સ આઈ થિંક ઇટ્સ અ ફ્રેક્શન ટુ લેટ. અગર જો ઓનેસ્ટલી હું તો, તમારે અગર આવવું હોય, તમારે ટાઈમ અહીંયા સ્પેન્ડ કરવો હોય તો તમે એઝ અ ટીનેજર આવી શકો અને અહીંયા ક્રિકેટ રમી શકો, અને અહીંયા તમારી પાસે એક ઓપોર્ચ્યુનિટી છે ફેલ થવાની. પણ મારી એજમાં તમારી પાસે એટલી ઓપોર્ચ્યુનિટી નથી ફેલ થવાની, તમારે કઈ રીતે તમારું પરફોર્મન્સ બેસ્ટ ફૂટ ફોરવર્ડ આપી દેવું પડે. નહીં તો અગર જો 2 વર્ષ નીકળી ગયા તો અહીંયા 24-25 તક અગર જો તમે કશે આયા નથી તો પછી ડિફિકલ્ટ થઈ જાય.
બિલકુલ.
અને સ્પેશિયલી આપણે અગર જો એક્સટર્નલ હજુ ફેક્ટર લઈએ, આપણે વિઝાના ફેક્ટર,
ઓબ્વિયસલી એ જ બહુ મોટા ફેક્ટર હોય છે.
હા, એ ફેક્ટર આવી જાય તો પછી તો બહુ જ ડિફિકલ્ટ થઈ જાય. તો
કારણ કે
એ બધી વસ્તુ
રાઈટ રાઈટ કારણ કે એમાં સમય તમારો બગડતો હોય અને પરફોર્મન્સ ના આપી શકો, મેદાન પર તમે જાઓ ગ્રાઉન્ડ ઉપર મેચ રમતા હો તો પણ બેક ઓફ ધ માઇન્ડ જ ચાલતું હોય કે કેવી રીતે આગળ વધાશે, સમય બહુ ઓછો છે.
એટલે બહુ એટલે ખાલી એક ફેક્ટર નથી નથી હોતું, એટલે આ ક્રિકેટ નું તો ફેક્ટર છે જ, પણ બીજું બધા બી ફેક્ટર છે કે કઈ રીતે તમારે ફી ભરવાની, સ્ટુડન્ટ ફી ને કઈ રીતે તમારે યુ નો જોબ કરવાનું ને બધું. ઇટ વોઝ અ લોટ. તો યુ નો ઇટ ઇઝ જે બી આઈ થિંક પર્સનલી, અગર હું ક્રિકેટ ના પોઈન્ટ ઓફ વ્યુ થી કહેવા જાઉં તો જસ્ટ બી ફીયરલેસ અને બહુ પ્રેશર નહીં આપવાનું, પણ એટલું ઇઝી બી નથી.
તમારી પાસે ટ્રાન્સપોર્ટેશનના મોડ લિમિટેડ હોય, તમારે જોબ કરવાની હોય, એસાઇનમેન્ટ કરવાના હોય, સ્ટુડન્ટ હોય, એટલે સાથે સાથે ક્રિકેટ પણ રમવાનું હોય, અને ના ખાલી રમવાનું પણ તમારે એવું પરફોર્મન્સ બી આપવું પડે કે આપણે આગળ જઈને ક્યાંક સિલેક્ટ થઈ શકીએ, કોઈની નજરમાં આવીએ.
ના, એ વસ્તુ એટલે ઘણી વસ્તુઓ છે, એટલે બહુ બહુ બધી વસ્તુઓ છે જેમાં તમારે તમે ટેસ્ટ થાવ એઝ અ પર્સન, તમારી લાઈફ ટેસ્ટ થાય આખી, અને અને એ એ અઘરું છે, એટલે ઈઝી નથી. અને એટલે જ મેં કહું છું ને કે તમારે થોડુંક તમારું નસીબ જોઈએ. અને અને મારા એક ફ્રેન્ડ છે જે ઇન્ડિયામાં મારી જોડે રમતો હતો બરોડામાં જ, અને એમના ન્યુઝીલેન્ડમાં છે, એ બી આવી રીતે ટ્રાય કર્યું હતું, પણ હવે એ ફૂલ ટાઈમ સ્ટડી કરે છે. એટલે વસ્તુ કેવી છે કે તમારે એક સાઈડ તો ગીવઅપ કરી દેવી પડે, અગર તમે આવું જો ડિસાઈડ કર્યું હોય કે તમારે આવું છે, તમારે એક સાઈડ તો કમ્પ્લીટલી ગીવઅપ કરી દેવી પડે. કાં તો તમે ક્રિકેટને આપી દો, જે મેં કર્યું, ઇટ્સ અ ડુ ઓર ડાય. ક્રિકેટને આપી દીધું મેં 2 વર્ષ, થયું થયું નહીં થયું તો મારે ઇન્ડિયા જવું પડશે અને પછી જે હશે તે હું ફેસ કરીશ. કેમ કે હું એક ચીજ ઓલવેઝ માનતો હતો કે એક જ લાઈફ છે, શું થવાનું છે આપી દઉં. ક્રિકેટમાં થયું તો થઈ જશે, જો નહીં થયું તો શું, મેં એટલું તો કરીશ, વિચારીશ ને 2-5 વર્ષ ડાઉન ધ લાઈન કે ચાલ મેં ટ્રાય તો કર્યું હતું. નહીં ટ્રાય કરવા કરતા ટ્રાય કરવાનું બેટર છે. તો એવી રીતે મેં વિચાર્યું હતું. બસ હું આમ હું બહુ સાચી મને હમણાં યાદ આવે છે, મેં મારા પોતાના સેલ્ફને 2 વર્ષ પહેલા કીધું હતું કે જો મારા મગજમાં આવ્યું હતું કે શું કરવું, હવે બસ કર દઉં, સ્ટડી ચાલુ કર દઉં, પણ મારા મગજમાં આવ્યું હતું કે યાર એક જ લાઈફ છે, આજ ટાઈમ છે, બીજું કઈ 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 કરી નહીં શકું, શું કરીશ ભણીને, એના કરતા હું આપી દઉં, મારી પાસે સ્કિલ છે, બધું છે, મહેનત કરું, હજુ 2 વર્ષ 1 વર્ષ મહેનત કરું, થઈ જાય તો બહુ સારું, નહીં થાય તો શું,
બિલકુલ
કઈ નહીં. તો એવી રીતે મેં મારું માઇન્ડસેટ એવી રીતે રાખી દઉં કે યાર છોડ, ડુ ઓર ડાય, કરી દઉં, ફૂલ ટ્રાય આપી દઈશ. તો લકીલી થઈ ગયું.
ના, અને થયું એટલે પણ ઘણું સારી રીતે તમે પરફોર્મન્સ આપ્યું, અને એના જ કારણે હવે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા 11માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટર્સ જેમ કે સેમ કોન્સ્ટન્સ અને જોસ ફિલિપ જેવા મોટા ક્રિકેટર્સ સાથે તમે ડ્રેસિંગ રૂમ શેર કરશો, અને બાંગ્લાદેશ જેવી ઇન્ટરનેશનલ ટીમ સામે પણ તમને રમવાનો એક અનુભવ મળશે. તો આ ઓપોર્ચ્યુનિટીમાંથી તમે શું શીખવાની આશા રાખી રહ્યા છો?
અરે બહુ બહુ શીખવા મળશે, સ્પેશિયલી મારા જેવા એક યંગર પ્લેયરને ડ્રેસિંગ રૂમ શેર કરવા મળશે, જે પ્લેયર્સ ઓલરેડી એ લેવલ ટેસ્ટ કરી ચૂક્યા છે, અને એ લોકોએ ઓલરેડી એ વાત કરવા જઈએ સેમ કોન્સ્ટન્સની, તો એને ઇન્ડિયન પ્લેયર્સ સાથે રમ્યું છે, અને ઇન્ડિયન બેસ્ટ બોલર્સ આપણા જોવા જઈએ તો જસપ્રીત બુમરાહ સાથે, તેની સાથે હું એની સાથે વાત કરવાનું મળશે કે શું હતું, ફેસ કરવામાં કેવું લાગ્યું, કેવું એ લોકો શું કરે ડિફરન્ટલી, કે શું અઘરું છે, શું નહીં, એ લેવલ કેવું છે. ઇટ બહુ બહુ મેટર કરે એવા બધા ઇન્સાઇટ્સ લેવાના જે પ્લેયર્સ ઓલરેડી રમ્યા છે. અને જોશ ફિલિપ આઈપીએલ રમ્યો છે, બધી દુનિયાની બધી મોસ્ટલી લીગ રમે છે, અને બધા બહુ બધા પ્લેયર્સ જોડે T20 રમે છે. તો એક એક ડિફરન્ટ ટાઈપના લર્નિંગ મળશે મને એઝ અ ક્રિકેટર, એટલે જ બહુ એક્સાઇટેડ છું આ આ માટે. ઓબ્વિયસલી એક એ બીજું એક મારા મગજમાં છે કે પરફોર્મ તો કરવાનું જ છે, પણ આ બધી બી એસ્પેક્ટ છે જેના પોઝિટિવ બહુ છે કે તમે એવા પ્લેયર્સ સાથે રમશો જે લોકોએ થોડું એ લેવલ ટેસ્ટ કર્યું છે, અને એ લોકો બી યંગ છે હજુ બી, અને એ લોકો બી શું મહેનત કરે છે, કઈ રીતે એ લોકો મહેનત કરે છે એ શીખવા મળશે, અને કઈ રીતે હું મારા ગેમમાં લાવું, એટલે એ બધી વસ્તુઓ બી બહુ એક્સાઇટેડ છું હું જાણવા માટે. નોટ જસ્ટ કે સિલેક્શન થયું અને હું પરફોર્મ, મારે મારે ઓપોર્ચ્યુનિટી મળી એ તો છે જ, પણ બીજી બધી બી વસ્તુઓ છે. બાંગ્લાદેશ જેવી સાઈડ છે સામે જેના બોલર ટેસ્ટ ક્રિકેટ રમ્યા છે, 40-40, 50-50 ટેસ્ટ મેચીસ રમી ચૂક્યા છે, તો એ લોકો સામે રમવાનું એક અલગ કોન્ફિડન્સ આવશે. હવે એ લોકો સામે સારું રમશું તો પોતામાં ફિલિંગ આવશે કે ના રના આપણે રમી શકીએ છીએ આ લેવલ, અને એ ફીલ બહુ ઇમ્પોર્ટન્ટ છે એઝ અ ક્રિકેટ પ્લેયર. એ તમને ફીલ આપી દે કે તમે જો ટેસ્ટ બોલર્સને રમી શકો ઇઝીલી તો તમારે કોન્ફિડન્સ બહુ આવે કે તમે આ લેવલ પછી પછી રમીને હું અહીંયા આવીશ પાછો તો મને એક અલગ ટાઈપનું બૂસ્ટ મળશે કે યાર હું તો સારો પ્લેયર છું, આ લોકોને રમી ચૂક્યો છું હવે હું. તે એ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે એઝ અ ક્રિકેટ પ્લેયર. એ હું જે રીતે આપણે વાત કરી બિગ બેશ માટે કે બિગ બેશમાં એ ઇનિંગ પછી કોન્ફિડન્સ આવે, એવી રીતે જ આ ઇનિંગ અગર અહીંયા જો સારું કરીશ તો એમ પછી મને હજુ એક નેક્સ્ટ લેવલ પર કોન્ફિડન્સ જશે, અને એ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે.
બિલકુલ. જરાશેષ, આજે તમે SBS સાથે જોડાયા અને તમારી ક્રિકેટિંગ જર્ની અને તમે જે સંઘર્ષ કર્યો છે અને અહીંયા સફળતા પણ મળી તમને એ વિશે તમે વાત કરી, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને હવે તમે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા 11માં પસંદગી પામ્યા છો, તમે ડાર્વિન જઈ રહ્યા છો બાંગ્લાદેશ સામે રમવા માટે, એ બદલ તમને ખૂબ ખૂબ શુભેચ્છા.
થેન્ક યુ સો મચ. થેન્ક યુ.
આ પ્રકારની વધુ માહિતી મેળવવા માંગો છો? અમને સાંભળી શકશો એપલ પોડકાસ્ટ, ગૂગલ પોડકાસ્ટ, સ્પોટીફાય કે જ્યાં પણ તમે તમારા પોડકાસ્ટ મેળવતા હોવ.